SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આજે હું તમારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે કરાવવા જઈ રહી છું કે જેમને ઉંમરનો કોઈ બાદ નથી નડ્યો. આપણામાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય, અને આવી જ કહેવતને સાચું કરી દેખાડ્યું છે 62 વર્ષના અમરશીભાઈએ. અમરશીભાઈ ભાવનગરના વતની છે અને હાલમાં જ તેમણે હિમાલય બાઇક એક્સપિડિશન પૂરું કર્યું છે. તો ચલો તેમની પાસેથી તેમના આ સાહસ વિશે, તેમની આ યાત્રા વિશે જાણીએ. અમરશીભાઈ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
થેન્ક યુ બેન.
અમરશીભાઈ, 21 દિવસમાં 3000 કિલોમીટર અને એ પણ હિમાલયની રેન્જમાં, આ ખરેખર એક ચેલેન્જિંગ ટાસ્ક કહેવાય, એક પડકારજનક કહેવાય. તો તમારા આ એક્સપિડિશન વિશે વાત કરો. ક્યાંથી તમને શોખ થયો આવી રીતે એક્સપિડિશનમાં જવાનો, બાઇક ચલાવવાનો?
કોલેજ કાળથી એડવેન્ચર સિક્યુરિટીમાં તો રસ લેતો જ, અને સાથે સાથે અહીંયા લોકલી 4-5 દિવસના બાઇકમાં લઈને નીકળી પડતા અને બધું એ રીતે એડવેન્ચર એટલે બાઇક ચલાવવાનો પણ શોખ હતો જ તે. પણ બાય ધી વે હું મનાલી એક કેમ્પમાં ઇન્ચાર્જ તરીકે હતો, 25 દિવસ ત્યાં સેવા આપી યુથ હોસ્ટેલના પ્રોગ્રામમાં. અને ત્યાંથી મારો ફ્રેન્ડ ચંબા છે, ચંબા હિમાચલ પ્રદેશ ડલહૌસી પાસે, એને મને વાત કરી કે ભાઈ એ લોકો 3 જણા બાઇક લઈને સૌથી ઊંચા મોટરેબલ રોડ એટલે ખાડુંગલા સુધી જવાના છે, અને તમને ઈચ્છા છે તો મારા માટે એલો એડવેન્ચર જીવ તરસ સવે ઉઠ્યો કે ચાલો નીકળી પડું. તો હું મનાલીથી સીધો ચંબા ગયો, અને ચંબાથી મેં 4 મિત્રો મોટર બાઇક, એટલે મારા મિત્રે તે મારા માટે પણ એનફિલ્ડ મોટરસાયકલની વ્યવસ્થા પણ કરી. હિમાલયન ટેરેનમાં અને પર્ટિક્યુલરલી 10,000 ઉપરની અને 1500 લગભગ 6-5 પાસ પાર કર્યા છે અમે, એ જગ્યાએ જવાની ઈચ્છા થઈ, મારી જાતને રોકી ન શક્યો અને એ લોકોની સાથે જોઈન થઈ ગયો હું.
અમરશીભાઈ, તમારી આ યાત્રા દરમિયાન ભારતની સરહદનું જે છેલ્લું ગામ છે તુતુર્ક, તમે એની પણ મુલાકાત લીધી. કેવું છે એ ગામ, કેવી છે ત્યાંની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, એના વિશે પણ વાત કરો.
જી બેન, અમે જે મેં કીધું ને ઓફ રોડ હતા, એટલે અમે ચંબાથી નીકળ્યા ત્યારે અમે 7-5 કેલોંગ કેલાડ થઈને અમે પાંગ થઈને સીધા સોમુરારી લેક થઈને પાછા અમે આ બાજુ ઉંદર આવ્યા. ઉંદર થી પણ આગળ જે પેલા નહોતા જવા દેતા, તુર્તુક કરીને જે આપણું સરહદનું છેલ્લું ગામ છે, તુર્તુક થી પણ આગળ 5 કિલોમીટર આગળ આપણી બોર્ડર છે, જ્યાં આપણા જવાનો ચોકી પહેરો કરે છે, અને સામે તે શિખર ઉપર પાકિસ્તાનનો પણ ધ્વજ દેખાય છે, અને બાજુની જે હિલ ઉપર ઇન્ડિયાનો ધ્વજ પણ દેખાય છે. એ તુર્તુક ને એ ગામ છે, જયારે છેલ્લે આપણે લડાઈ થઈ હતી આઈ થિંક 71માં, ત્યારે આપણે પાકિસ્તાન પાસેથી જીતી લીધા હતા, અને ઓલમોસ્ટ મુસ્લિમ ગામ છે, એની પહેલાનો એક બોગથાંગ કરીને છે એ પણ, અને આ તુર્તુક પણ ત્યાં ઘણી બધા લોકો ખેતી પણ કરે છે, અને મિલ્ટ્રી પણ એ લોકોને ઘણો સપોર્ટ કરે છે. એટલે એ લોકોનો જે ઇન્ડિયા સાથે ભળ્યા, જે બાલિસ્તાન કહેવાતું પહેલા, આપણે એમ કહીએ ને વસ્તી નિયંત્રણ માટે એ લોકોને કઈ એટલું બધું કેર નથી કરતા એવું ફીલ થયું. ઘણી દરેક કુટુંબમાં 5-6 બાળકો પણ હોય, અને એ લોકોને સરકાર પણ એટલું ધ્યાન આપે છે કે એ લોકોને 2 રૂપિયા કિલો ચાવલ મળે, 5 રૂપિયા કિલો ઘઉં મળે, અને એ સિવાયની પણ ઘણી બધી ભણવા માટે પણ ઘણી બધી સુવિધાઓ છે. એટલે એ લોકો આમ ઇન્ડિયા સાથે ભળીને ખુશ છે એવું લાગ્યું, અને અમને પણ કોઈ જગ્યાએ કઈ તકલીફ નથી પડી એ લોકોની સાથે પણ રહેવામાં. અમે પણ એક હોમસ્ટે માં રહ્યા, અને એમને પછી શિક્ષકનું જ ઘર હતું, અને એમને પણ અમને ઘણી બધી એ વિસ્તાર વિશે માહિતી આપી, અને ખાસ કરીને અત્યારે જે આપણો સ્વચ્છતા અભિયાન છે એ પણ એ લોકોએ સ્વીકારી લીધેલું છે, અને એ લોકોએ પણ અમને લોકોને પણ સરસ મજાનું પાકિસ્તાનનું જે બાયનોક્યુલરમાં પાકિસ્તાનની પીક ને બધું બતાવ્યું. ખાસ તો અમને એમનો એ કે આ લોકો નો ડાઉટ મુસ્લિમ ગામ છે, પણ એ લોકો ઇન્ડિયામાં ભયા અને એટલા રાજી એટલા થયા કે એ લોકોને વોટિંગ પાવર મળ્યો કંઈ, અથવા પાકિસ્તાનમાં હતું ત્યારે એને વોટિંગ પાવર નહોતો, એટલે એ લોકો પણ ખૂબ ખુશ હતા, અને ભારત સરકાર ઘણું ધ્યાન રાખે છે એમ એ લોકોની વાતો પરથી જાણવા મળ્યું અમને.
અમરશીભાઈ, સામાન્ય રીતે એમ કહેવાય કે ગુજરાતી જ્યારે ઘરની બહાર નીકળે એટલે એમની સાથે ખાખરા, થેપલા અને એવી બધી વસ્તુઓ ટીમણ તરીકે તો હાલમાં હોય જ. તમારે જર્ની દરમિયાન શું ખાવા પીવાની કોઈ પરેશાની આવી અથવા તમે કંઈક નવી વસ્તુ ત્યાં ચાખી હોય કે એવું કંઈક કર્યું હોય એના વિશે વાત કરશો?
કે તમે જે કીધું એકદમ સાચું છે કે ગુજરાતી હોય એટલે એની પાસે પૂરતો ચેવડો ક્યાંક ફરસાણ ને ખાખરા ને બધું હોય જ, અથાણું ને. ઇવન અમે ટૂંકમાં જેના ઘરે રહ્યા હતા એને પણ ખાખરાનું એક પેકેટ આપ્યું, અને એ લોકોનું જે પાકિસ્તાનનું ફૂડ હોય એ પણ અમે ટેસ્ટ એ લોકો અમને ખૂબ પ્રેમપૂર્વક જમાડ્યા. અમે અમારામાંથી બે ત્રણ બીજા મિત્રો હતા એક ખાતા હતા, અને એ લોકો એને આમલેટ ને બનાવી આપ્યું હતું, અને હું એક નહોતો ખાતો. તે અમારે માટે પણ પરાઠા ને એવું એટલે કે તેલ દી તળીને ત્યાંની જે બાજરી ટાઈપની આવે છે એને શું કે છે આઈ થિંક હું ભૂલી ગયો એનું નામ, એમાંથી બનેલી રોટી અમને એ લોકોએ ખવડાવી હતી, સરસ ટેસ્ટી હતી. અને એ સિવાય પણ ત્યાંનું જે ડ્રાય ફ્રૂટ ઘણું બધું ત્યાં મળે છે, એટલે જરદાલુ ને એ બધું અમને સફરજન ને બધું પણ ડ્રાય થઈ ગયેલું પણ આપ્યું હતું, અને અમે લોકો બ્રેકફાસ્ટ માં લીધું હતું, અને હંમેશા અમને યાદ રહેશે એ લોકોની હોસ્પિટાલિટી.
અમરજીભાઈ 62 વર્ષની ઉંમર ત્યારે બહુ નવાઈ લાગે તમારો આ પ્રકારનો શોખ. જે લોકોને એક્સપિડિશનમાં જવાની ઈચ્છા હોય અને કોઈ કારણસર ન જઈ શકતા હોય, અથવા કોઈ યુવાન જે છે જેને જવું હોય એને શું સલાહ આપશો?
ખાસ કરીને તમે જયારે ઓસ્ટ્રેલિયાથી ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, તો વિદેશમાં વસતા આપણા ભારતીયોને તો ખાસ હું કહીશ કે તમે આવો ત્યારે ચોક્કસ આપણો જે એમ કહે ને કે દેવાથી દેવ હિમાલય એ આપણી પાસે છે, ભારતમાં છે, તો તમે એટલો સમય લઈને આવજો કે તમે હિમાલયની કોઈ કેદારનાથ બદ્રીનાથ કે જ્યાં સુધી રોડ છે કે જ્યાં સુધી વાહન જઈ શકે છે એ કુલુ મનાલી દેખશો કે ભાઈ તો ફરવાના સ્થળો છે, પણ આ બધા ઊંચાઈના સ્થળો જે છે 11-12 હજાર સુધીના એવા સ્થળે ચોક્કસ વિઝિટ લેજો. તમે પણ હિમાલયના પ્રેમમાં પડી જશો, અને દર વર્ષે જયારે પણ તમે આવશો ત્યારે તમને ચોક્કસ થશે કે ચાલો નાના હિમાલયમાં આ નવા નવા સ્થળોએ જઈએ. એટલે મારા ભારતીય ભાઈ બહેનોને ચોક્કસ હું રિક્વેસ્ટ કરીશ કે જયારે આપણા દેશમાં આવો ત્યારે આવી પણ વિઝિટ ગોઠવજો, અને તમારે ફિઝિકલી ફિટનેસ જાળવજો, જેથી કરીને તમને કોઈ બ્રીધિંગનો પ્રોબ્લેમ ન રહે, પ્રાણાયામ કે વોકિંગ કે એવું કરીને થોડુંક તમારી જાતને સક્ષમ બનાવજો.
બહુ જ મજા આવી અમરસિંહભાઈ તમારી સાથે વાત કરીને. SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.